मानस चिंतय चारु चरितम् प्रेमवती रुष भूतम् पवित्रम् मानस चिंतय
આનંદ સ્વામીની શૌર્ય ભરી વાણી એટલે કે જરા તીખી વાણીનો સ્વાદ માણ્યો. આજે નિષ્કુળાનંદ સ્વામીની કડવી વાણીનો સ્વાદ માણવાનો છે. કારણ કે કડવી એટલા માટે લાગે છે કે એમની વાણી છે એ ત્યાગ અને વૈરાગ્યથી ભરપૂર છે, અને ત્યાગ અને વૈરાગ્ય આપણને ગમતો નથી. બીજું કારણ એ છે કે એ આપણા દંભ પાખંડ અંદરની વિકૃતિઓ અને છિદ્રો એને ખુલ્લા કરે છે, ભૂલોનું દર્શન કરાવે છે, એટલે આપણને એ કડવી વાણી નથી ગમતી. એટલે તો એમણે પોતાના ગ્રંથોમાં જે પદ લખ્યા છે એ બધા પદોના નામ પણ કડવું રાખ્યું છે. અને હંમેશા કડવું હોય એ જ નિરોગી કરે. અને આજ દિન સુધી નિષ્કુળાનંદ સ્વામીની વાણીએ કેટલાય સંતોને ભક્તોને આ કડવાણી પાઈ પાઈને નિરોગી રાખ્યા છે. અનેક એમના ગ્રંથો છે, ઘણા પદો છે, કાવ્યો છે, પણ એમાંની જે પ્રસિદ્ધ રચના છે ત્યાગન ટકેર વૈરાગ્ય વિના, ગાંધીજીને એ ખૂબ પ્રિય ભજન આશ્રમમાં રોજ ગવાય. અને ગાંધીજીના આશ્રમની જે ભજનાવલી છે એ ભજનાવલીમાં પણ આ પદ સ્થાન પામ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ તો ઠીક, પણ બીજા દરેક ધર્મના અનુયાયીઓના હૃદય સુધી આ પદ પહોંચ્યું છે. વૈશ્વિક પદ બની ચૂક્યું છે ત્યાગન ટકેર વૈરાગ્ય વિના. અને આ પદની અંદર જે નિષ્કુળાનંદ સ્વામીએ જે ચોટદાર નિરૂપણ કર્યું છે, વૈરાગ્ય વિહોણો ત્યાગી, વૈરાગ્ય વિહોણો સાધક, એની જે અવદશા થાય છે અને એની અંદરની જે મૂંઝવણ છે એનું જે શબ્દ ચિત્ર એમણે સચોટ રીતે દ્રષ્ટાંત પૂર્વક આપ્યું છે, અજોડ છે. કે ત્યાગન ટકે વૈરાગ્ય વિના, હે કરીએ કોટિ ઉપાય જી, અંતર ઊંડી ઈચ્છા રહે તે તો પ્રેમાત જાય જી. જાગન ટકે રે વૈરાગ્ય વિના, એવો વેશ લીધો વૈરાગ્યનો, એ દેશ રહી ગયો દુરજી, ઉપર વેશ અછો બનો, એ માહી મોહભર પુર નટકે રે વૈરાગ્ય વિના, કરીએ ખોટી ઉપાય જી, ત્યાગ નટકે રે વૈરાગ્ય વિના. કામ ક્રોધ લોભ મોહન એ જ્યાં લગી મૂળ જાયજી, આવા સંગ પ્રસંગે તેવું પજે, એ જ્યારે જોગ ભોગનો થાયજી, ત્યાગન ટકે રે વૈરાગ્ય વિના, એ કરીએ કોટિ ઉપાય જી, ત્યાગન ટકે રે વૈરાગ્ય વિના. એવા ઉષ્ણ રતે અવની ઉપરે, એ બીજન દિશે બહારજી,
વરસે વાના પાંગરે હે માં ઇન્દ્રી વિશે વિકાર જી ત્યાગ ન ટકે રે રે વૈરાગ્ય વિના કરિયે કોટિ ઉપાય જી ત્યાગ ન ટકે રે રે વૈરાગ્ય વિના ત્યાગ ન ટકે રે રે વૈરાગ્ય
વિષયા વિનિવર્તંતે નિરાહારસ્ય દેહિનઃ ગીતા વિષયા વિનિવર્તંતે નિરાહારસ્ય દેહિનઃ પણ રસવર્જ્યમ રસ રહી જાય છે એ જે ગીતાનો અદભુત શ્લોક છે એનું આ પદ સરળ ભાષ્ય છે એ શ્લોક જેને ન સમજાય એ આ પદનું પઠન કરે એટલે અર્થ હાથમાં લાધે વૈરાગ્ય વગરનો ત્યાગ ટકે નહીં વૈરાગ્ય વગરનો ત્યાગ ખુવાર કરે પોતાને નુકસાન કરે સારા એ સમાજને નુકસાન કરે આપણે ત્યાં જે ત્યાગાશ્રમ ગ્રહણ કરાય છે ભાઈ એના બે રસ્તા દેખાય છે બે પદ્ધતિ દેખાય છે ત્યાગાશ્રમ ગ્રહણ થાય છે એમાં પહેલો પ્રકાર એવો છે કે પહેલા વૈરાગ્ય અને પછી ત્યાગ સંસારમાંથી એને સંપૂર્ણપણે રસ ઉડી જાય સંસાર નીચોવાઈ જાય સુકાઈ જાય રસ કોઈ પદાર્થમાં કોઈ વિષયમાં કોઈ વ્યક્તિમાં પિંડ બ્રહ્માંડમાં પ્રીત ન રહે આવો વૈરાગ્ય પ્રગટી જાય ને પછી એ ચાલી નીકળે જેવી રીતે બુદ્ધ છે મહાવીર છે સમર્થ રામદાસજી છે અરે આ પદના રચયિતા સ્વયં નિષ્કુળાનંદ સ્વામી છે પ્રથમ વૈરાગ્ય છે પછી ત્યાગ છે આખી પરંપરા આપણા ભારતમાં છે જ્યારે બીજો પ્રકાર એવો છે એનાથી ઉલટો છે પહેલા ત્યાગ અને પછી વૈરાગ્ય પહેલા છોડી દેવાનું અને પછી વૈરાગ્ય માટે પુરુષાર્થ કરવાનો આ બે માર્ગો જે થયા એની વચ્ચે જમીન આસમાનનો ફરક છે આ એના જેવું થયું કે કોઈ ભયંકર જંગલ હોય ને એમાં હિંસક પ્રાણીઓ વસતા હોય અને એ જંગલમાં પ્રવેશ કરવા માટે એક વ્યક્તિ પોતાની સાથે અસ્ત્ર શસ્ત્ર અને વળાવિયા સિક્યુરિટી વાળા લઈ અને એ જંગલમાં પ્રવેશ કરે તો સહજ છે એ નિર્ભય છે કારણ કે એની પાસે સંરક્ષકો છે એની પાસે શસ્ત્રો છે પણ એક બીજો જે વ્યક્તિ છે એ જંગલમાં પ્રવેશ કરે છે હિંસક પ્રાણીઓ વસે છે પણ પોતાની સાથે કોઈ અસ્ત્ર શસ્ત્રની સગવડતા કરતો નથી અને સાથે કોઈ પણ સંરક્ષક કે વળાઈને લેતો નથી પણ જંગલમાં પ્રવેશ કર્યા પછી એ કોઈ સંરક્ષણ કરી બતાવે મારું રક્ષણ કોઈ કરે એની એ શોધ આદરે છે પણ બને છે એવું કે પછી આડબીડ જંગલમાં એને કોઈ સહારો કરનારો કે કોઈ અસ્ત્ર શસ્ત્ર કે કોઈ રક્ષક એને કંઈ પ્રાપ્ત થતો નથી અને હિંસક પ્રાણીઓથી ચૂથાઈ જાય છે તો આજે સાધનાનું ક્ષેત્ર છે એ પણ ભયંકર જંગલ છે અને એની અંદર હિંસક પ્રાણીઓ છે કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આશા તૃષ્ણા આ બધા હિંસક પ્રાણીઓ છે એ સાધનાના ક્ષેત્રમાં પ્રવેશ કરતો સાધક એમાં પહેલો જે છે એ વૈરાગ્ય રૂપી વળાવ્યો સાથે લઈને પ્રવેશ કરે છે માટે એને કંઈ આંચ આવવાની નથી રક્ષણ કરનાર એની સાથે જ અસ્ત્ર શસ્ત્રો એની સાથે છે પણ જે બીજો છે એ આ ભયંકર સાધનાના જંગલમાં પ્રવેશ કરે છે પણ એની સાથે વૈરાગ્ય રૂપી વળાવ્યો નથી અને સામે કામ ક્રોધ લોભ રૂપી હિંસક પ્રાણીઓ વાઘ વરુ જેવા એને ઘેરી વળે છે એનું નિશ્ચિતપણે મૃત્યુ છે અને સાધકો એ હિંસક પ્રાણીઓની આગળ કામ ક્રોધાદિકની આગળ ચૂંથાઈ જાય છે મોટો વર્ગ આવો છે પણ આજે એવો જ મોટો વર્ગ છે કે પેલા બધું તમે ઘર છોડી દો પત્ની છોડી દો પરિવાર છોડી દો ભગવા કરી લો પછી તમને ધીમે 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 વૈરાગ ચડશે એવી જે પદ્ધતિ અત્યારે વિકસિત થઈ છે સર્વત્ર દરેક સંપ્રદાયોમાં એમાં મોટા ભાગનો વર્ગ વૈરાગ્યને સાધવામાં નિષ્ફળ ગયો છે. કારણ કે જો ભાગ્ય હોય તો એને સદગુરુ જેવો કોઈ મળી જાય અને એને વૈરાગ્ય રૂપી વળાવ્યો આપે, એ તો ભાગ્ય ઉપર નિર્ભર છે. એટલે તમે આમ દ્રષ્ટિ કરશો તો આવી રીતે ત્યાગાશ્રમ સ્વીકારેલાઓમાં કોક કોક જ પાર ઉતર્યા છે, બાકી મોટા ભાગના દોષની આગળ ચૂંથાઈ ગયા છે. ભલે બોલશે નહીં તમારી આગળ, પણ છે ચૂંથાઈ ગયેલા. કારણ કે એમણે રસ્તો બીજો જ લીધો છે, પહેલા વળાવ્યો સાથે લીધો નથી, પહેલા વૈરાગ્ય નથી, પહેલા એને બધો ત્યાગ કર્યો છે. તો ડાયો માણસ તો એ છે કે જે પહેલા વૈરાગ્યને સાધે અને પછી ત્યાગનો માર્ગ ગ્રહણ કરે. સંસાર તો કંઈ એવું નથી ભાઈ કે આ કપડામાં હોય ને કપડા તમે ઉતારી નાખો ને ભગવા પહેરી લો અને સંસાર ઉતરી જાય. સંસાર કોઈ ધનમાં નથી, સંસાર કોઈ સ્ત્રીમાં નથી, સંસાર કોઈ ગ્રહમાં નથી, સંસાર કોઈ પદાર્થમાં નથી. સંસાર તો મારા ને તમારા મનમાં પડ્યો છે. એટલે ઘર છોડીને ગમે ત્યાં જાય પણ શું થવાનું છે? સંસાર તો સાથે ને સાથે છે, કપડામાં નથી જેથી ઉતારીને મૂકી દેવાય. આપણી શરીરની ચામડીમાં પણ સંસાર નથી જેથી કરીને ભભૂતિ ચોળીએ અને ઉતરી જાય. વાળમાં સંસાર નથી કે તોલો કરી નાખો એટલે પછી સંસાર ઉતરી જાય. સંસાર તો આપણા મનમાં પીડ્યો છે. આ બધો ઉપરી વેશ છે એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે તમે ઉપર તો વેશ બહુ ઓછો બનાવ્યો છે પણ અંદર તો મોહ ભરપૂર પીડ્યો છે. અરે કપડા ભી રંગ્યા સાધુ, ઓહો અંચળા ભી રંગ્યા હો, અરે કપડા ભી રંગ્યા સાધુ, અંચળા ભી રંગ્યા હો. હજી લગી તે તો હે અપનો મન વો ના રંગ્યો મેરે લાલ, ઓહો લાલ મેરા દિલ મે સંતો લાગી વૈરાગી રામા, જોયું મે તો જાગી હો. અરે કપડા ભી ધોયા મેરે ભાઈ, તમારા માટે છે ભાઈ. અરે કપડા ભી ધોયા મેરે ભાઈ, ઓહો અંચળા ભી ધોયા, કપડા ઉજળા પણ દિલ મેલા. કપડા ભી ધોયા મેરે ભાઈ, અંચળા ભી ધોયા રે, હજી લાગી તે તો હજી અપનો મન વો ના ધોયો મેરે લાલ, ઓહો લાલ મેરા દિલ મે સંતો લાગી વૈરાગી રામા, જોયું મે તો જાગી, જોયું મેં તો ઝાડને તમે કાપી નાખો ઉપરથી પણ મૂળિયું સાબિત છે ત્યાં સુધી એને જે કૂંપળા ફૂટે છે તમે જોજો ભાઈ, એવી એવી જગ્યાએ અને એવી રીતે જોરપૂર્વક ફૂટે કે પેલા જે ઝાડ ન હોય એના કરતા ઘેઘોર વડલા જેવો વૃક્ષ થઈ જાય. તો ઉપરથી કરેલો ત્યાગ એ આ વૃક્ષને ઉપરથી છેદ્યા જેવો છે. અંદર તો મૂળ સાબિત છે એટલે ગમે ત્યાં જાય એ ઝાડવું ફરીથી મોહરવાનું જ છે. આપણે એક મહાત્માજી હતા, જંગલમાં નિવાસ કરતા હતા, બસ પર્ણકુટી બનાવી. બહુ પ્રસિદ્ધ કહાની છે પણ બહુ સુંદર છે, મનમાં યાદ રાખવા જેવી છે. એકલો જ માણસ ઝૂંપડીમાં નિવાસ કરે એટલો નિસ્પૃહી પણ દેખાય, બે લંગોટ સિવાય એની પાસે બીજું કંઈ પણ નહીં. એક લંગોટ પહેરી હોય તો એક લંગોટ ધોઈને પોતે સૂકવી દે, આવો વૈરાગી દેખાતો ત્યાગી દેખાતો પુરુષ. પણ એક ઝંઝટ એની ઝૂંપડીમાં રોજ થવા માંડી. જંગલ હોય, ઝૂંપડું હોય, ઘાસપાત હોય એટલે ઉંદર તો હોવાના જ. તો પેલી લંગોટને ઉંદર કરકોલી જાય, મહાત્માજીને ઉપાધિ થઈ પડી કે આ લંગોટ એક જ વસ્તુ મારે ઢાંકવાની, એ જો ઉંદર કાપી જતા હોય તો મુશ્કેલ કહેવાય. આ લંગોટ બચાવવી જોઈએ. એટલે કોઈ લોકો મળ્યા, એમને વાત કરી, ભાઈ મુશ્કેલી છે, આ લંગોટ મારી ઉંદર કાપી જાય છે, આમાંથી છૂટવાનો કઈ ઉપાય ખરો? તો કે એક જ વસ્તુ છે ભાઈ, તમે એક બિલાડી પાળી લ્યો એટલે પછી કોઈ તકલીફ નહીં પડે. મહાત્માજી એક બિલાડી લઈ આવ્યા, બિલાડી રાખી, ઉંદર હતા ત્યાં સુધી ખાઈ પીને મજા કરી, પણ ઉંદર પતી ગયા. બિલાડી ભૂખે મરવા માંડી. પછી ભૂખી બિલાડી મહાત્માજી સામે ટગર ટગર જોઈને દૂધની માગણી કરે, શું કરે? મહાત્માજીને દયા આવી એટલે બીજા લોકોને વાત કરી, તો લોકોએ એમ કહ્યું કે ચાલો હવે અમે તમને એક ગાય આપી દઈએ છીએ, એટલે બિલાડીને દૂધ પીવડાવજો, તમે ભરપેટ પીજો, જાઓ કરો લેર. મહાત્માજીને એક ગાય આપી, ગાય આવે, હવે ગાયને ખાવા માટે ઘાસ ચારો જોઈએ, એને નીરણ નાખવા વાળું જોઈએ, વાસીદું વાળવા જોઈએ, એને પછી દોહવી જોઈએ, એ બધી વ્યવસ્થા કરવી, આ કોણ કરે? લોકોને વાત કરી, લોકો કે ભાઈ એ તો તમારે કરવું પડે, અમે ગાય દઈ છૂટ્યા, હવે આગળનું કામ તમારું છે. મહાત્માજી પોતે કછોટો વાળીને વળગી પીડ્યો અને આજુબાજુ જમીન હતી એને ખોદવામાં, કોદાળીન, પાવડાન, પાણી વાળવું, વળી નિંદામણ, સવારથી સાંજ સુધી બાપાનું હજી હરિભજન છૂટી ગયું, લાગી ગયું અસલ ખેડૂતની જેમ. આયા થા હરિ ભજન કુ ઓટન લગા કપાસ. મહાત્માજીને એમ થયું કે આ તો બહુ ભૂંડું થાય છે. લોકોને વાત કરી, ભાઈ આમાં તો મારો ટાઈમ જ રહેતો નથી, મને કંઈક આમાંથી ઉગારો. લોકોએ એમ કહ્યું કે એક રસ્તો છે બાપજી, અમારા ગામમાં એક વિધવા મહિલા છે, એને પણ કોઈ નથી, તમારે પણ કોઈ નથી, બે રોટલી ખાવા વાળી બાઈ છે, કામ બધું તમારું કરી દેશે, બસ બીજું કઈ જરૂર નથી. મહાત્માજી કે ઠીક છે, એનું જો નભતું હોય તો આપણને શું વાંધો છે. વિધવા બાઈ આવી, ગાય સાચવવા લાગી, પણ ધીમે ધીમે એ જ મહાત્માજી ગૃહસ્થ થઈ ગયા અને વાત સમાપ્ત થઈ. તકલીફ એટલી જ હતી, કોપીને ઉંદરડા ખાઈ જતા હતા. બસ એક મૂળિયું હતું રાગનું, તો એમાંથી મોટું ઘેઘોર વટવૃક્ષ સંસારનું થઈ ગયું. ઉષ્ણ રતે અવની ઉપરે, બીજન દિશે બહાર જી, ઘન વરસે વન પાંગરે. તમે ગમે તેટલી કવિતાઓ લઈ આવશો, પણ આવી અદભુત ઉપમા તમને કોઈ કાવ્યમાં નહીં મળે. હું કહું છું એમ નહીં, સાહિત્યકારોને પણ આ ચોટ કરી ગયું છે. અદભુત છે કે આ ઉનાળો હોય ત્યારે તમે ગમે તેટલું પાણી છંટકાવ કરો, પણ ઘાસ નહીં ઉગે, અખતરા કરજો, પણ વરસાદની એક ઝાપટ આવી નથી, બીજે દિવસે કોંટા ફૂટ્યા નથી. આ સંસાર છે. એક જણો નીકળી ગયેલો ને, ઘર છોડીને ભાગી ગયેલો, એક બે વર્ષ પછી પાછો આવ્યો ઘેર, એ ગામ આવ્યો ને, પછી પોતાને ઘેર ગયો, ભિક્ષામ ભવતુ દેહીન કઈ ઉભો રહ્યો, તો ઘરમાં એના જ પત્ની હતા, એમણે અવાજ ઓળખ્યો કે છે તો એ જ. જ્યાં આવીને બહાર જોયું ત્યાં પોતે જ મગનલાલ. એલા તું, ભિક્ષામ દેહી ભવતુ, પધારો. ઓસરીએ બેસાડ્યા, રોટલા બિચારીએ બનાવ્યા. આ ઘર મૂકીને ભાગી ગયો તો નાના બે બાળકો હતા, એને મમતાથી બે બાળકોને કાળી મજૂરી કરી ઉછેરીને મોટા કરવામાં લાગેલી, બીજી એને કોઈ આજીવિકા નહોતી, છૂટક છવાઈ મજૂરી કરીને પેટનું બાળકોનું પૂરું કરે આવી ગરીબાઈ આવી ગયેલી, એમાં આ ભાઈ પધાર્યા. રોટલો જેવું તેવું શાક અને છાસ થાળીમાં મૂકી, એટલે પેલો આમ જોઈને સબક ખાઈ ગયો, બસ આ શાકમાં કોઈ સ્વાદ નથી, છાસમાં કોઈ મીઠાશ નથી, કઈ મસાલા નથી ઘરમાં. તો કે પતિદેવ, આપ ઘર છોડીને ગયા પછી મારું કોઈ નથી, છતાંય મેં તો પ્રભુની પ્રાર્થના કરતા કરતા સંસાર સાચવો છે. અરે કે પણ મીઠું મરચું બરાબર નથી ઘરમાં. તો કે ના, લાવ પેલી જોળી લાવ મારી. પોતાની જોળી મંગાવી, જોળીને ખોલવાનું કીધું, પેલી લાલ ઢાંકણા વાળી ડાબલી કાઢ, એમાંથી લસણીયો મસાલો કાઢ્યો, મરચું કાઢ્યું, હવે કે પ્લાસ્ટિકની કોથળી ખોલ, એમાં પાપડ છે એ શેક્યાય, આ છાશમાં જરા જીરું મીઠું નાખી દે, બધું ધમધમાવટ કરી અને ભોજન શરૂ કર્યું. અને પત્નીને પૂછ્યું કે જોજી, આવડું મોટું ઘર હું તારી પાછળ છોડીને ગયો, છતાંય તારા ઘરમાં કંઈ છે નહીં, ખોટ પડે છે. આ મારી નાનકડી જોડીમાં પણ તું જો કંઈ ખોટ છે. ત્યારે પેલી કે હા, એક ખોટ છે દેવ. તો કે શું? તો કે એક હું જોડીમાં નથી, બાકી બધું છે આમાં. ત્યારે પેલો બહુ સરસ બોલ્યો કે ના તું પણ છે પણ જોડીમાં નહીં મારા દિલમાં, એટલે તો પાછો આવ્યો છું. અને પછી તો બસ ઘીના ઠામમાં ઘી પડી રહ્યું, ખાધું પીધું ને તમે બધા રાજ કરો છો કે ગુલામ? ઘીના ઠામમાં ઘી પડી રહ્યું ભાઈ. મને આ એક વસ્તુ આમાં એક ગમી કે કઈ વાંધો નહીં, પોતે પાછો પોતાને ઘેર તો આવ્યો, પણ આજે સમાજમાં જે ત્યાગી વર્ગ છે એની મોટી સમસ્યા એ છે કે નથી ઘેર જઈ શકતા, નથી સાધુતામાં રહી શકતા. ઉપરથી લાગે તમને બુદ્ધ અને અંદરથી ચાલતું ભયંકર યુદ્ધ, વાવાઝોડું અંદર લાવારસ ધધુ કે પંચ વિષયોની અંદર હોળી સળગે, બટેટાવાડાની જેમ બટેટું વડું ઉપરથી બિલકુલ ઠરી જાય પણ જો તમે આખું મોઢામાં મૂકો તો સીધું તાળવે ચોટે, ચોટલી ખીતો કરી દે એમ લાગે ઉપરથી બિલકુલ મહાત્મા, ઉપરથી બિલકુલ ઠરી ગયેલો લાગે પણ અંદરથી ઝપટું મરાતી હોય, અંદરથી કંઈ ગયું નથી. એને નિષ્કુળાનંદ સ્વામીએ બહુ સરસ ઉપમા આપી છે, ભ્રષ્ટ થયો જોગ ભોગથી જેમ બગડ્યું દૂધ. દૂધ બગડે ભાઈ એટલે એ દૂધમાંથી ગયું, દહીંમાંથી ગયું, છાશમાંથી ગયું, ઘી માખણમાંથી ગયું. આપણે દૂધ બગડ્યું એટલે પછી વાસણ બગાડ્યું, એટલો ગેસ પણ બગાડ્યો, એમાંથી ગંધ વછૂટે એટલે આપણું નાક પણ બગાડ્યું, પછી જે ઉકરડે નાખો એને ધરતી પણ બગાડે કારણ કે કૂતરું એ બાજુ આવે નહીં. આટલી વસ્તુ ઉપરાંત આપણો સમય બગાડ્યો, આંગણે મહેમાન આવ્યા હોય તો એનું સન્માન બગાડ્યું. એક દૂધ બગડે તો આટલી પરિસ્થિતિ સર્જાય, એમ જેનો જોગ એ ભ્રષ્ટ થાય છે તો સીધી વાત છે, એક તો સંસાર એના હાથમાંથી નીકળી ગયો, ગ્રહસ્થાશ્રમ તો ગયો, આ લોક પણ ગયો અને પરલોક પણ ગયો. દૂધ બગડી ગયું, એના હાથમાંથી કંઈ પણ ન આવ્યું. ઠીક છે, એના કરતા પણ જે એક બીજી બાબત છે કે જે લોકો ઈરાદાપૂર્વક બહિરંગપણે ત્યાગાશ્રમને ગોઠવી દે છે અને અંદરથી ગ્રહસ્થાશ્રમના ભોગ ગોઠવે છે, એના જેવા કોઈ પણ ત્યાગીઓ અધમ નથી. લડતો હોય એ સમજી શકાય, પણ જે વ્યવસ્થિત ઈરાદાપૂર્વક જે ત્યાગાશ્રમની ઓઠ રાખે અને અંદરથી બિલકુલ ગ્રહસ્થાશ્રમ ગોઠવે એને તો નરકમાં પણ સ્થાન ન મળે એવું શાસ્ત્રો વર્ણન કરે છે. એટલે ત્યાગ ન ટકે રે વૈરાગ્ય, ત્યાગમાં અને વૈરાગ્યમાં બહુ ભેદ છે. ત્યાગનો અને વૈરાગ્યનો ભેદ બરાબર મનમાં યાદ રાખજો. ત્યાગ એટલે શું છે? બસ મૂકી દેવું. તમે ઘેર આવો અને બૂટ ઉતારીને કાઢી નાખો પગથિયે, એ તમે બૂટનો ત્યાગ કર્યો કહેવાય, પણ એમાં રાગ છે કે નહીં? કોટ તમે ખીલીએ ટીંગાડી દો એને ત્યાગ કર્યો કહેવાય, પણ અંદર રાગ છે કે નહીં? કોટ કોઈને કોટને કોઈ અડે તો? તમે વિદેશ જાઓ છો ત્યારે ઘર પરિવાર નોકરી ધંધા બાળકો પત્ની માલ મિલકત બધું છોડીને જાઓ છો, બિલકુલ ત્યાગી થઈને જાઓ છો, પણ ઘર પ્રત્યે રાગ છે કે નથી? હજી તો મુંબઈ ન પહોંચ્યો હોય ત્યાં ફોન કરે, પપલીને કેમ છે? હવે એને હારું જ છે, ઘર છોડીને જ ગયો છે, દેખાય છે તો ત્યાગી. અરે તમારા સંસારમાં ગણાય નથી? પરણવામાંથી બકાત રહી જતા જેને શુદ્ધ તળપદી ગુજરાતી ભાષામાં વાંઢો કહે છે, હવે ત્યાગી જ છે. પણ તમે વાંઢાની જમાવટ જોજો, એ તીન પતિ કે એવું કંઈક રમે ને ગંજી પત્તાના પાના, એમાં પાના ઉતરવાના હોય, પણ જે વાંઢો રહી ગયો હોય ને એના પત્તામાં એને જો રાણી મરે મળી જાય પત્તું રાણીનું, તો તો મરી જાય તો રાણી નહીં ઉતરે, રમતમાં નહીં ઉતરે. આપણે કંઈક આ પત્તાની રાણી કેમ નથી ઉતરતો? તો કે જીવ નથી હાલતો. દેખાય છે ત્યાગી પણ અંદરથી છે રાગી પૂરો છે. તો આજે આ દેશની અંદર તમે સર્વે કરો, લાખો ત્યાગીઓ છે, પણ હું પ્રશ્ન પૂછું કે એમાં વૈરાગી કેટલા, ત્યાગીઓ કેટલા અને એમાં વૈરાગીઓ કેટલા? ત્યાગીઓ તો બહુ જ છે, અને ત્યાગી થવું ને એ બહુ સરળ છે. ક્રોધે સુબોધે કરજે મુંજાઈ, ત્યાગી થઈ જવાય. ક્રોધનું બંબોળિયું હોય તો ગમે ત્યારે એ ઘર મૂકીને નીકળી જાય એવું બને. આપણે કવિવર દલપતરામ હતા, એમના પિતાશ્રી જ દલપતરામ સત્સંગી થયા એટલે એમના પિતાજીને બહુ ક્રોધ ચડ્યો કે મારા દીકરાએ મારું નામ અને કુળ બોલ્યું છે. અને ક્રોધમાં ને ક્રોધમાં એમણે માધવાનંદ સરસ્વતી નામ ધારણ કરીને સંન્યાસ લઈને ઘર છોડીને ભાગી ગયા. આ ક્રોધ, ઘર છૂટી જાય છે, ઘરમાં કલહ થાય તો પણ ઘણા ઘર છોડી નીકળી જાય. અરે ઘરની અંદર તકલીફ પડી હોય એવા ઘણા મુરબ્બીઓ અડધી રાતે અમારા ગુરુકુળમાં આવે છે. પછી આપણે પૂછીએ તમે અચાનક કેમ આવ્યા, તો કે થોડી તકલીફ હતી, ફોન આવે કેજો હું અહીં છું. તે અહીં આવ્યો હું કેમ, તારે જો આ સમાચાર જ આપતા હતા. ક્રોધથી પણ ઘર છૂટી જાય છે. અમે બદ્રીનારાયણ બાજુ જતા હતા ને ત્યાં એક રસ્તામાં અમને જુવાન સાધુ સામો મળ્યો. નમો નારાયણ. અમે કીધું નમો નારાયણ. એને સામો પ્રશ્ન પૂછ્યો, કહાં સે આતે હો? એટલે અમે કીધું કે ગુજરાત સે આતે હૈ. અચ્છા અચ્છા, પર ગુજરાત મેં કોણ સે પ્રાંત સે, કોણ સે ગાંવ સે? બોલે રાજકોટ સે. રાજકોટ સે તો ક્યાં ગુરુકુલ વાલે હો? અરે અમને નવાઈ લાગી. અમે પૂછ્યું કે ક્યા તુમ હમ લોકો કો પહેચાનતે હો? ત્યાં માળો બોલ્યો, ન ઓળખું, હું ગુરુકુલ ની પાછળ જ વાણિયાવાડીમાં રહેતો હતો. એટલે અમે વિવેક કર્યો, તો બાપુ પછી ક્યારેક રાજકોટ બાજુ આવો ને ગુરુકુલ ને ઓળખો છો તો મજા આવશે. તો ના અવાય એવું નથી, વાહે પોલીસ ફરે છે, એક જણાને મારી નાખ્યો તો તે દાડામાં ભાગી આવ્યો છું. ત્યાગી તો આમ પણ થઈ જવાય છે, ક્રોધ આવે, કોઈની હત્યા કરે, પોલીસ પડે, ભાગી જાય. એટલે બને છે એવું, ઉત્તર ગુજરાતના બધા એવા હત્યારાઓ છે ને એ ગુજરાતમાં હોય છે, ગુજરાતના લગભગ બદ્રીનારાયણ બાજુ હોય છે. ઇતિહાસ બહુ જાણ્યા જેવા નથી હોતા ત્યાગીઓના. એટલે કોઈ કે કીધું છે ત્યાગીનું મૂળ ન જોવું, કારણ કે જોવું શું આમાં? ત્યાગી થઈ જવાય, કરજે મુંજાઈ, ધંધો ઠપ થઈ જાય, નાણા ભીડ થઈ જાય, નોકરી મળે નહીં, નોકરી ન મળે છોકરી મળે નહીં, નારી મુઈ ઘર સંપત્તિ નાસી, મુંડ મુંડાઈ ભયે સંન્યાસી. ચરોતરમાં એક પટેલને સાધુઓ પ્રત્યે બહુ પ્રેમ. કોઈ મંડળી આવે એટલે તરત પોતાને ઘેર લાવીને ભોજન કરાવે. એમાં એક મંડળી આવી પણ ઝાંકા માકા હોત, એમ લાગ્યું કે ઓહો હો, આના વૈરાગ અભરે ભરાણા છે. આ સાધુ સંતોને ભોજન કરાવી દો, બેડો પાર થઈ જાય. માલપુવા ને દૂધપાક ને ફરસાણ ને સંભારા ને કેટલી જાતની વાનગીઓ બનાવીને શેઠે પ્રેમથી સાધુઓને પોતાને ઘેર આમંત્રણ આપ્યું અને સાધુઓની પંક્તિ થઈ. મહાત્માઓ માંડ્યા પ્રેમથી હરિબોલ હરિબોલ કરતા ભોજન કરવા માંડ્યા. અને આજે પટેલ હતા એ બધાને પ્રેમથી વંદન કરે ને આગ્રહ કરીને પીરસાવે. પણ એમાં એક મહાત્માજી દાઢીને જટા ધારણ કરેલા, એ નીચું જોઈને ભોજન કરે, ઊંચી આંખ ન કરે. એટલે પટેલને એમ લાગ્યું કે આ છે અતિ કોઈ સાધક અથવા તો સિદ્ધ પુરુષ છે, દ્રષ્ટિ પણ ઊંચી કરતો નથી. આવા મહાપુરુષના જો મને દર્શન થાય તો હું ધન્ય થઈ જાઉં. એટલે લળી લળીને જોવે, જો સેજ ઊંચું જોવે તો મને દર્શનનો લાભો મળે. એમાં મહાત્માજીને જટાના વાળ નીચે આવ્યા, સેજ આમ કરવા ઊંચું જોયું ત્યાં ચરોતરના પટેલ અવાક થઈ ગયા. જોઈ રહ્યા આમ, કઈ બોલ્યા નહીં, બધાએ ચડું કરીને મુખવાસ આપ્યા, ઢોલિયા પાથરી દીધા, એના ઉપર બેઠા. એટલે પટેલે એને એક બાજુ બોલાવીને કીધું, એલા સોમલા, તું અમારા ગામનો ભંગી? તો કે બાપુ પટેલ બોલોમાં, એ સબ સોમલે હી હે, સબ સોમલે હે. આ બધા અમારી જાતના જ છે બધા. ત્યાગ તો કોઈ પણ હિસાબથી થાય છે, ત્યાગ કરવો સરળ છે, વૈરાગ્ય પ્રાપ્ત કરવો એ કઠણ છે. અને બીજી દ્રષ્ટિએ જુઓ ને તો ત્યાગ એ સંસાર આધારિત છે. એટલે કે સંસારના ચલન માટે ત્યાગ આવશ્યક છે. લૌકિક માર્ગનો ત્યાગ પ્રધાન છે. લૌકિક માર્ગમાં ત્યાગ વગર સંસાર ચાલે જ નહીં. બે ફકીરો જતા હતા, આડી નદી આવી, ઉભા થઈ રહ્યા. આ બાજુ જંગલ, પેલી બાજુ ગામ, શું કરવું? એક નૌકા વાળો મળ્યો સામે પાર થવા માટે, એક રૂપિયો ભાડું લેનારો. પણ એમાં એક ફકીર પાસે રૂપિયાની સગવડ ખરી ને એક ફકીર પાસે બિલકુલ નહીં. એટલે પેલો જે હતો એમણે હોડીવાળાને કીધું કે ભાઈ લ્યો રૂપિયો, મને સામે પાર કરી દો. આ મહાત્માજી ઉભો રહી ગયો. એ મહાત્માજી રોજ પેલાને એમ કહેતો કે જીવનમાં ત્યાગ હોવો જ જોઈએ, ત્યાગ વગરનું જીવન શૂન્ય છે, બહુ ત્યાગનો મહિમા ગાનાર. પણ આજે પૈસો નહોતો એટલે ઉભો થઈ રહ્યો.
એટલે પેલા એમ કહ્યું કે તારે બદલે હું રૂપિયો આપી દઉં, અહીંયા રહીશ તો તને હિંસક પ્રાણીઓની બીક લાગશે. પેલા કહ્યું તો તારી મરજી, આપવો હોય તો ભલે, ન આપવો તો હું કઈ તને કહેતો નથી, આવી જા આવી જા, તું મારો દોસ્ત છે એમ કે રૂપિયો એનો ચૂકવી દીધો, નૌકામાં લીધો, નૌકાવાળાએ સામે કિનારે ઉતારી દીધા. ઉતાર્યા પછી પેલા પૈસા રાખનારો હતો એમણે પેલા ફકીરને એમ કહ્યું કે હવે મહેરબાની કરીને તમે કોઈ દિવસ એમ ન કહેતા કે જીવનમાં ત્યાગ જ પ્રધાન છે, કારણ કે જો તમારી પાસે કંઈ નહોતું તો તમે ઉભા થઈ રહ્યા, અને મારી પાસે જો મિલકત કે ધન હતું તો આજે કામ લાગી ગયું, માટે ત્યાગ જ મહત્વ છે એવું તમે કહે બહુ ન કહેતા. ત્યારે પેલા ફકીરે બહુ સરસ જવાબ આપ્યો, એમણે કીધું કે હવે આનાથી તો મને એ સાબિત થઈ ગયું કે ત્યાગ જ પ્રધાન છે, કારણ કે ભાઈ તે બે રૂપિયાનો ત્યાગ ન કર્યો હોત તો હું તું આ કિનારે ન આવ્યા હોત. ત્યાગ જ પ્રધાન છે, સંસારમાં તમે ન છોડો કંઈ ત્યાં સુધી તમને કંઈ પણ ન મળે. દુકાન ઉપર જાઓ ને કોઈ વસ્તુ ગમી જાય પણ તમે 5 રૂપિયા ખિસ્સામાંથી છોડવા તૈયાર ન હો તો તમને કોઈ આપે નહીં વસ્તુ. ગાડી જોઈએ છે, ગમે છે તો છૂટા કરો 4 લાખ, 4 લાખનો ત્યાગ કરો. બંગલો ગમી ગયો છે તો 15 લાખ જતા કરો, આપો તો જ મળે, એ ત્યાગ છે. રૂપિયા તમે 15 લાખ આપી ગયો છો એટલે શું તમને રૂપિયા પ્રત્યે વૈરાગ છે? પણ તમારે ગાડી જોઈએ છે એટલે તમે ત્યાગ કરો છો, બાકી મફત દેતા હોય તો દોડીને લઈ આવો. ત્યાગ કર્યા વગર સંસારમાં કોઈ પણ વસ્તુ પદાર્થ મળતું નથી. એટલે જે નૌકા પાર કરીને હોડી પાર નદી પાર કરી એ અર્થ હવે બીજો સમજવા જેવો છે, એ લૌકિક માર્ગ છે, સ્થૂળ માર્ગ છે. એને નદી પાર કરવી હતી તો એને ત્યાગની જરૂર પડી, જો એને રૂપિયાનો ત્યાગ ન કર્યો હોત તો નદી પાર ન થવાત. પણ મિત્રો સમજવા જેવું એ છે કે જો ભવસાગર પાર કરવો હોય તો વૈરાગ્યની જરૂર પડે, ત્યાગની જરૂર ન પડે. નદી પાર કરવા માટે એને ત્યાગની જરૂર પડે, પણ ભવસાગર પાર કરવા માટે તો વૈરાગ્યની જરૂર પડે. તમે ધ્યાનથી વિચારી શકો છો કે જનક મહારાજ છે એ ત્યાગી નથી પણ ગૃહસ્થ છે. જનકે કંઈ પુત્ર પરિવાર એ કંઈ ત્યાગ નથી કર્યું, ગૃહસ્થ પુરુષ છે. એવી જ રીતે નરસિંહ મહેતા એ ત્યાગી નથી પણ વૈરાગી 100% છે. ભવસાગર પાર થવા માટે વૈરાગ્યની આવશ્યકતા છે, ત્યાગની આવશ્યકતા ઉપર બહુ ભાર દેવા જેવો નથી. પણ આપણે બહુ ત્યાગ ઉપર ભાર દીધો એનું જ પરિણામ ધર્મની અંદર આડંબર પ્રવેશ્યો. જનક મહારાજ ગ્રહસ્થ છે, ત્યાગી નથી, વૈરાગી જરૂર છે. હા એટલું જ ખરું કે અંદરથી એને બધું છૂટી ગયું છે તો પણ એને ત્યાગ નથી કહેવાતો. અંદરથી જે છૂટી જાય એને જ વૈરાગ્ય કહેવાય છે, જેને છોડવું પડે એને ત્યાગ કહેવાય છે. ત્યાગ છે શરીર લક્ષી છે, વૈરાગ્ય છે મન લક્ષી છે. ત્યાગ છે ક્રિયા સ્વરૂપ છે, વૈરાગ્ય છે વિચાર સ્વરૂપ છે. અને વિચાર સ્વરૂપ વૈરાગ્ય સિવાય ભવસાગર પાર ન થઈ શકાય. નરસિંહ મહેતા અને જનક મહારાજા સંસારમાં હતા એ ગ્રહસ્થ હતા પણ બિલકુલ વૈરાગી પુરુષો હતા. એનામાં સંસાર નહોતો, એ સંસારમાં જરૂર હતા. તો એનો સીધો અર્થ થાય છે કે ત્યાગ આવશ્યક નથી. કરવો ન કરવો, થઈ જવો ન થઈ જવું પછીની વાત છે, આવશ્યક નથી. વૈરાગ્ય 100% આવશ્યક છે. અને ત્યાગમાં તો એવું છે, એ દ્રષ્ટાંત યાદ રાખવા જેવું છે, કોઈ ઝાડ ઉપર પાંદડું લાગ્યું હોય અને તમે એને તોડી નાખો તો એ પાંદડું લીલું જ હોય, એમાં રસ હોય અને એવું ને એવું હોય. પણ એ પાંદડું પાકી જાય ને એની મેળે ખરી પડે એને વૈરાગ્ય કહેવામાં આવે છે. જનક મહારાજ અને નરસિંહ મહેતા, ગોવર્ધનભાઈ, પરોધભાઈ એ ગ્રહસ્થો છે પણ સંપૂર્ણપણે વૈરાગી છે. એટલે સંસારના માર્ગમાં ત્યાગ પ્રધાન છે, અલૌકિક માર્ગમાં ભગવાનના માર્ગમાં વૈરાગ્ય પ્રધાન છે. એના ઉપર જ જોર હોવું જોઈએ. એટલે ઉપનિષદે જે કહ્યું છે તેને ત્યાગ, તેને ભૂંજી થા, તું ભોગવ પણ ત્યાગ કરીને ભોગવ, આ સૂત્ર છે. જ્યાં સુધી તું ત્યાગ નહીં કરે ત્યાં સુધી તને ભોગ નહીં મળે. એના અર્થો બીજા છે પણ એને આપણે નથી લેવાના. તેને ત્યાગને ભૂંજી થા, એક સાવ સીધી વાત જોઈ લો કે સંસારને સરળ બનાવવો હોય તો ત્યાગ જરૂરી છે. તમારે બે ભાઈની વચ્ચે ઝઘડો થાય ને એમાં મિલકતનો 1 લાખનો વિવાદ હોય, એમાં એક ભાઈ 1 લાખ જતા કરે, ભલે એને અંદરથી રાગ છે 1 લાખ રૂપિયાનો, વૈરાગ્ય નથી, પણ ત્યાગ કરે હું તારા નામ ઉપર જતા કરું છું, તો ઘર તરત સરળ અને સુંદર થઈ જાય. સંસારને સરળ અને સુખરૂપ બનાવવા માટે ત્યાગ આવશ્યક છે, પણ ભગવત પ્રાપ્તિ માટે તો વૈરાગ્ય જ આવશ્યક છે. જો વૈરાગ્ય દિલમાં નહીં હોય તો ગમે ત્યાં જાય એને ભગવત પ્રાપ્તિ ન થાય, અખંડ ભક્તિ ન રહે. શ્રીજી મહારાજ એમ કહે છે કે જેમ ભગવાનને પ્રેમ કરે એમ જ એ વિષયોને પ્રેમ કરે. તો હવે સવાલ એ આવ્યો કે વૈરાગ્ય વગર તો ભવસાગર પાર ન થાય, વૈરાગ્ય વગર ભગવત સ્વરૂપનું સુખ ન આવે, તો વૈરાગ્ય મેળવવો કઈ રીતે? હવે એના પ્રાપ્તિના થોડા ઉપાયો છે, એ સમજી લેવા જેવા છે. એવું નથી કે આ જે પદ લખ્યું છે એ ત્યાગીઓ માટે જ નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે. બધાને જ સંસારના વિષયો અવરોધ કરે છે અને વિષયોનો જે ત્યાગ રસ સુકવવાનો છે એ પ્રત્યે આ પદની સૂચના છે. એટલે ગ્રહસ્થ હો કે ત્યાગી હો, નહીતર તો ગાંધીજીને આ પદ પસંદ ન પડે, એ ગ્રહસ્થ પુરુષ છે. તમારા માટે પણ એટલું જ લાગુ છે અને ત્યાગીઓને માટે પણ એટલું જ લાગુ છે, કારણ કે અંદરથી સંસારને ખરી દેવાનો છે. તો હવે વૈરાગ્ય પ્રાપ્તિ તો તમારે પણ જોઈશે અને વૈરાગ્ય પ્રાપ્તિ ત્યાગીઓને પણ જોશે, અને રાગ હશે તો દુઃખ બંને બાજુથી રહેવાનું છે. એના ઉપર એક દાખલો યાદ આવ્યો છે, કહી દઉં કે દિલ્હીની અંદર એક જગ્યાએ એક માણસ રેકડી લઈ અને એક થાળીમાં લાડુ લઈને બેઠેલો. લાડુ એટલા મભકદાર, જે નીકળે એને તરત જ આમ સુગંધ આવી જાય. તરત રેકડી પાસે જઈને ઉભો રહીને કે ભાઈ લાડુ શું ભાવ છે? તો કે ભાઈ 1-2 નો ભાવ નથી, આખી ડીશ જોઈતી હોય તો લઈ જાઉં. તો કે એનો ભાવ શું છે? એ જમાનાની વાત. તો કે 100 રૂપિયાની ડીશ, લાડુ 7-8. પેલો કે ભલા માણસ 7-8 લાડુ એક ડીશના 100 રૂપિયા એક આપને? તો કે ના, એ નહીં બને, જોઈતી હોય તો આખી ડીશ. લોકો પૂછી પૂછીને જતા રહ્યા, પણ એક શેઠ આવ્યા ને એમને એમ થયું કે લાડુ બહુ સારા છે, ભાવ પૂછો, પણ વધારે લાગ્યો. શેઠ હોશિયાર હોય હંમેશા, એટલે એને સમયની પાબંદી મનમાં વિચારી લીધી કે આમનમ કોઈ લેતું નથી, બપોર થઈ ગયા છે, સાંજે કોઈ લેવાનું નથી, ધૂળ પડી, હું સાંજે પાછો ફરીશ ત્યારે ભાવ ઉતારી નાખશે, આનો એ ભાવ થોડો રાખશે, અને ત્યારે હું સસ્તામાં લાડુ લઈ જઈશ. એમ કહીને શેઠ ચાલ્યા ગયા. ઢળતી સાંજે શેઠ પાછા ફર્યા ત્યારે હજી એ લેકડીમાં દૂર લાડુ દેખાતા હતા, પણ બન્યું એવું, શેઠને એમ થયું કે હજી લાડુ પડ્યા છે, હવે એને ભાવ ઓછો કર્યો હશે, હું એ લાડુ ખરીદી લઉં. પણ એ જ નજર સામે એવું બન્યું, એક માણસ રેકડી પાસે આવ્યો ને એમણે પૂછ્યું, ભાઈ ભાવ શું છે? તો કે 100 રૂપિયાની ડીશ. આલે 100 રૂપિયા, ડીશ લઈને ઘર ભેગો. શેઠ જોઈ રહ્યો. શેઠને મનમાં એમ થઈ ગયું કે હાય હાય હાય, આટલી ક્ષણ હું ચૂકી ગયો, આ માણસ લઈને નીકળી ગયો. પેલા ને ભલા મને લાડુ આપી દીધા? તો કે હા, ગયા જો તમારી સામે જાય જો. તો કે કેટલામાં આપ્યા? 100 રૂપિયા. 100 રૂપિયા સિવાય 1 પૈસો ઓછો નહીં. શેઠને મનમાં થઈ ગયું કે આવી સુગંધ હજી રેકડી સુગંધી સુગંધી થાય છે, ઘણું કમાયા, એકવાર ખાઈ લીધા હોત તો કામ થઈ જાય. બિચારો ઘરે ગયો, પણ આખી રાત પથારીમાં આમનમ તરફડિયા માર્યા. હું એટલો લોભી કે એક લાડુ માટે હું 100 રૂપિયા ખર્ચી ન શક્યો, સવાર સુધી એને ઊંઘ ન આવી. બીજી બાજુ એવું બન્યું કે જે 100 રૂપિયા ખરીદીને ડીશ લઈ ગયેલો, આખા ઘરને ભેળું કર્યું, ચાલો બધા એક એક લાડુ ભોજનમાં જમો, આવો લાડુ આપણે ક્યારેય મળ્યો નથી, એમ કહીને જ્યાં મોઢામાં લાડુ ભાંગીને મૂક્યો ત્યાં લાકડાના સોલનો ભૂકો, બીજું કશું જ નહીં અંદર. અને એ માણસની આંખમાં પાણી આવી ગયા કે મેં 100 રૂપિયા આમાં નાખી દીધા. શેઠ પણ રડતો રહ્યો ને પેલો પણ રડતો રહ્યો. ઈસે કહેતે હે લકડશાહી લાડુ, ખાઓગે વો ભી પસ્તાયેગા, નહીં ખાયેગા વો ભી પસ્તાયેગા. દુઃખનું કારણ એ છે કે એને સંસારનો જે રાગ છે બંનેને સ્વાદ લઈ લેવો છે, એટલે દુઃખ છે. શેઠને પણ સ્વાદ લેવો છે, પેલાને પણ સ્વાદ લેવો છે. જો રાગ રહી ગયો તો સંસાર મૂકીને જાય તો પણ દુઃખી થાય, અને રાગ હોય તો ગ્રહસ્થ થાય તો પણ દુઃખી થાય. અર્થ એટલો હોવો જોઈએ સંસારમાં રહેવાનું સાગરમાં નૌકાની જેમ, પણ પાણી નૌકામાં આવવું ન જોઈએ. એઝ યુ લાઈક, તમે ગમે ત્યાં રહો, ગ્રહસ્થ થાઓ કે ત્યાગી થાઓ. ઘણા બહુ વિવાદ કરતા હોય છે, ગ્રહસ્થાશ્રમ શ્રેષ્ઠ કે ત્યાગાશ્રમ. એ લોકોને હકીકતે કંઈ કરવું નથી હોતું, ખાલી પિંજણ કરતા હોય છે. તો વૈરાગ્ય આવશ્યક છે તો એની નિષ્પત્તિના થોડા કારણો. એમાં બહુ એક વસ્તુ સમજવા જેવી છે કે વૈરાગ્ય પેદા ન થયો હોય એવો વિશ્વમાં એક પણ વ્યક્તિ નથી. આ હકીકત છે. એક એક વ્યક્તિ આ સભા મંડપમાં બેઠી છે, બધાને એકદમ જેને વૈરાગ્ય કહી શકાય એવો આવ્યો જ હોય છે. વૈરાગ્ય કુદરતે એના દિલમાં ન મૂક્યો હોય એવો એક પણ વ્યક્તિ નથી, પણ એ જે વૈરાગ્યની પળ આવે છે એને ચૂકી જાય છે, માટે એ વૈરાગ્યથી ભરાતો નથી. એવી પળ કઈ છે? એવી ચાર પાંચ પળો દરેકના જીવનમાં આવે છે. સંસ્કૃત વાંગ્મયમાં કહ્યું છે, ઉપદેશાંતે સ્મશાનાંતે મૈથુનાંતે ચ યામતિ સામતિ સર્વદા ચેત્સ્યાત કોન મુચ્ચેત બંધનાત. આ એની પળ છે. સ્મશાનાંતે એટલે આના વૈરાગ્યને આપણે ચાર ભાગ પાડી નાખ્યો. સ્મશાનાંતે સ્મશાન વૈરાગ્ય, ઉપદેશાંતે કથા વૈરાગ્ય, મૈથુનાંતે એટલે ભોગ વૈરાગ્ય, એક ચોથો છે રોગાંતે એટલે હાનિ વૈરાગ્ય. આ ચાર પ્રકારના વૈરાગ્ય સંસારમાં દેખાય છે. એ જરૂર પળ એવી આવે છે, પણ એને આપણે વેડફી નાખીએ છીએ. એ વખતે જો સાવધાન રહેવામાં આવે તો આપણે ભવસાગર તરી જાય. અને તમે સંમત થશો, કથા વૈરાગ્ય અચૂક તમને કોઈ પણ સંજોગે ક્યારેક ને ક્યારેક કથામાં બેઠા બેઠા જરૂર એમ થયું હશે, એવી પળ આવી હશે કે આ હા 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 ભગવાનને ભજી લેવા જેવું છે ભાઈ. એમાં ધ્રુવ પ્રહલાદના ચરિત્ર આવતા હોય, નારદજીના આખ્યાનો આવતા હોય, ભર્તૃહરિને બાજનની કથા આવતી હોય, તો મનમાં એમ થાય કે આ લોકો ભવસાગર તરી ગયા. આટલી સમૃદ્ધિ હતી છતાં છોડીને ચાલ્યા ગયા, આટલા સુખી થઈ ગયા તો પછી અમે કેમ નથી છોડી શકતા? એના દિલમાં વૈરાગ્ય ભરાય. એટલે તો આપણે બધા એમ કહીએ છીએ કે ભાઈ કથામાં બેઠા હોઈએ છે ને સ્વામીજી, ત્યારે એમ થઈ જાય છે કે બસ પ્રભુ ભજન સિવાય બીજું કાંઈ કરવું નથી. પણ જેવા કથામાંથી ઉભા થઈએ એટલે હરી બોલ કંઈ બચતું નથી. આ કથા વૈરાગ્ય છે. ક્ષણ જરૂર આવી. હવે બીજો વૈરાગ્ય છે સ્મશાન વૈરાગ્ય છે. કોઈને ઘેર મૃત્યુ થયું હોય અને એમાં જવાનું થાય, એક કેનો જુવાન જો દીકરો ભોંય પથારી લીધો હોય, નનામીમાં મુશ્કે ટાટ બાંધતા હોય, અરે તમે ગમે તેટલા શબને દહન કર્યા હોય છતાંય પણ કોઈના સ્મશાનના પ્રસંગમાં હાજરી આપો ત્યારે એ સમયે જરૂર તમારા દિલમાં એક મંથન પેદા થઈ જાય, આહાહાહા આ શું થઈ જાય છે. આખું ઘર ચોધાર આંસુએ રડતું હોય, સ્વજનો એકબીજાને બાથમાં ભેટી ભેટી ખભા ઉપર માથા ઢાળી રડતા હોય, આપણને એમ લાગે કે નોંધાર્થ જીવન થઈ ગયું. અને પેલો જે આપણી સાથે હલતો તો બોલતો તો આપણી સાથે રમત કમત વાદ વિવાદ સંવાદ યોજાતા હતા, એ આજ નિશ્ચેષ્ટ થઈને ધરતી ઉપર આમ પડ્યો છે. અને એની પાછળ એનો બાપ રુદન કરતો હોય, એની જુવાન પત્ની માથા ઓસરીની કોર ઉપર પછાડતી હોય, નાના બાળકો રુદન કરતા, એનો દાદો ખાટલામાં બેઠો ન થઈ શકતો હોય, એ તરફડિયા મારતો હોય કે મરવાના દિવસ તો અમારા છે બાપ, તમે ક્યાં ગયા? આવું કરુણ વાતાવરણ અને નનામીમાં મુસ્કે ટાટ એ પુરુષ બંધાતો. ધીમે ધીમે ખોખરી દોણીમાં આગ લે અને નનામીને જ્યારે ઉઠાવે ઘરમાંથી, નનામી ધીમે 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 શેરીમાં નીકળે, ગામ સોસરવી જ્યારે બજારમાંથી એ નનામી ચાલી જતી હોય, કોના દિલમાં હું તમને પૂછું કે વૈરાગ્ય નથી આવતો? અને કોને એમ નથી થતું કે જીવન આટલું બધું ક્ષણભંગુર છે? આ નનામી બજારમાંથી ચાલી જતી હોય એ દ્રશ્ય હૃદયને હચમચાવે છે. અરે જીવા ભાઈની જાન જાય, જીવા ભાઈની જાન,
જીવા ભાઈની જાન જાય, જીવા ભાઈની જાન,
ઓ જીવા ભાઈની જાન જાય, જીવા ભાઈની જાન,
જીવા ભાઈની જાન જાય, જીવા ભાઈની જાન.
બોલાવાને છે મોંઘાને માન,
બોલાવાને આવ્યા છે મોંઘાને માન,
જીવા ભાઈની જાન જાય,
જીવા જુઓ જાનૈયાનો જુદો કાઈ વેશ છે, આમ જુઓ જાનૈયાનો જુદો કાઈ વેશ છે, નાના મોટા સૌન ખભે નાખે લોખે સચે, નાના મોટા સૌન ખભે નાખે લોખે સચે, અરે ટોપી નહીં પાઘ નહીં રામ જીવા ભાઈ જાન જાય, જીવા ભાઈ જાન, હે ટોપી નહીં પાઘ નહીં માથા રામ, જીવા ભાઈ જાન જાય, જીવા ભાઈ જાન, જીવા ભાઈ જાન જાય, જીવા ભાઈ જાન,
ધીમે ધીમે નનામી ગામનું પાદર વળોટી જાય, સ્મશાનમાં લાવીને કાષ્ટની ચિતામાં એને પધરાવી દે, આજુબાજુ તમામ સંબંધીઓ ઘેરી વળે, એનો એકનો એક દીકરો હોય એ ચિત્તાને આગ લગાડે, આકાશને આમથી જ્વાળાઓને જોઈને આજુબાજુ જે લોકો બેઠા હોય એ જોઈ રહેતા હોય દ્રશ્ય, પાંચ ભૌતિક શરીર સળગતું હોય, દિલમાં જરૂર મંથન આવે, ધનાની ભૂમૌ પશવશ્ચ ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વારી જનસ્મશાને દેહશ્ચિતાયાં કર્માનુ માર્ગે જીવ એક ગચ્છે, જીવ ચાલ્યો, પાની કેરા બુદબુદા અસ માનુષ કી જાત દેખત હી છિપ જાયેગા જીવ તારા પર, દિલમાં એમ થાય કે આ બધા ચાલ્યા ગયા છે, કોણ રહેવાનું છે, એના સળગતા શરીરમાં પોતાનું મૃત્યુ દેખાય છે,
કેટલાક ગયાને કેટલાક જવાના, કેટલાક ગયાને કેટલાક જવાના, ના કોઈ રહાને ના કોઈ રહેવાના, ના કાંઈ સમાચાર નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે,
કોઈ કોઈનું નથી, ક્ષણભંગુર એને માનવ શરીરની યાદ આવે છે, હૃદયમાં વૈરાગ્ય જરૂર આવે છે, એક વૈરાગ્યની અંદર જ્વાળા ઉઠે છે, કબીરના જીવનનો એક પ્રસંગ છે કે એક માણસ એમના ઘેર એને મળવા આવ્યો, ત્યારે મેં દીકરીને પૂછ્યું કબીર સાહેબ ક્યાં છે, મારે એને મળવું છે, બહુ જરૂરી કામ છે, ત્યારે દીકરીએ એમ કહ્યું કે મારા બાપુ તો કોઈની સ્મશાન યાત્રામાં ગયા છે, અને તમે બહુ જરૂરી કામ હોય તો સ્મશાન બાજુ જાઓ તો મારા બાપુ મળે, પેલો માણસ કે હું કબીર સાહેબને કોઈ દિવસ મળ્યો નથી, હું એને ઓળખું કઈ રીતે, ત્યારે દીકરીએ જવાબ આપ્યો કે જેના ઉપર જ્યોત જલતી હોય ને એ કબીર સાહેબ હશે, જાઓ ઓળખી લેજો, પેલો માણસ સ્મશાનમાં આવ્યો પણ એ જોઈ રહ્યો દ્રશ્ય, ચિતા સળગે છે, આજુબાજુ બધા બેઠા છે પણ બધાના માથા ઉપર જ્યોત દેખાય, બધાના માથા ઉપર, પેલો માણસ પાછો આવ્યો અને કહ્યું કે બેટા એ તો બધાના માથા ઉપર જ્યોત છે, આમાં મારે કબીરને કેમ ઓળખવો, ત્યારે દીકરીએ કહ્યું કે તમે સ્મશાનની અંદર ગયા હતા, તો કે હા, તો એમ ન ઓળખાણ પડે ભાઈ, એ સ્મશાનમાં એ ચિત્તા થરી જાય, લોકો સ્નાન કરીને સેજ પાછા ફરે ત્યારે જેના માથે જ્યોત સળગતી હોય એ કબીર સાહેબ હશે, એ માણસ ગયો ત્યારે સ્નાન કરી લોકો પાછા આવતા હતા ત્યારે એક પુરુષ ઉપર જ્યોત સળગતી હતી અને કબીર હતા, એના પગ એ પુરુષે પકડી લીધા, જેના ઉપર જ્યોત જલતી રહી જાય વૈરાગ્યની એ સાધુ પુરુષ છે, અને જેની વૈરાગ્યની જ્યોત સ્મશાનમાં જલી એ સ્થરી જાય એ બધા સંસારી છે, સળગે તો છે જ, દરેકને સ્મશાનમાં સળગે, પણ એ જ ક્ષણે સ્નાનની સાથે જ આ જ્યોત બુજાઈ જાય છે, તો સ્મશાન વૈરાગ્ય ને ત્રીજો વૈરાગ્ય ભોગ એટલે મૈથુનાંત વૈરાગ્ય, એ સંસારની પળ પછી દરેકના વિચારો બહુ વિપરીત હોય છે, અને સંસાર પ્રત્યે ભોગ પ્રત્યે એને ખૂબ વૈરાગ આવતો હોય છે, પણ એ પળને માણસ આળસ અને પ્રમાદમાં ચૂકી જાય છે એટલે એને વૈરાગ્ય ઉપલબ્ધ થતો નથી. અને ચોથું છે રોગાંત વૈરાગ્ય, એટલે હાનિ વૈરાગ્ય. તમે જોજો, કોઈ માણસ બહુ માંદગી ભોગવી હોય ને પછી એને એમ થાય કે હે મારા પ્રભુ, કારણ કે મોત નજીકથી જોઈ ગયો છે, જીવનની નિરર્થકતા જોઈ ગયો છે, સંસારીઓના સંબંધોને જોઈ ગયો છે, ત્યારે પરમાત્માને એમ કહેતો હોય છે હે પ્રભુ હવે આમાંથી તું મને સાજો કરે તો તારા નામના જપ સિવાય મારે હવે કંઈ કરવું નથી. પણ પ્રભુ દયાળુ એને સાજો કરે અને જેવું શરીરમાં લોહીને સ્ફૂર્તિ આવે તરત જ એ દુકાન વ્યવહાર ધંધા ધાપીમાં ડૂબી ગયેલાના અનેક દાખલાઓ સંસારમાં પડ્યા છે. અમારે એક ભાઈ હતા, એ બીમાર હતા, એમ કહેતા હતા કે બસ પ્રભુ મને સાજો કરે, કોળિયો ખીચડી ખાતો થઈ જાઉં પછી તો બસ નરનારાયણ દેવ પાસે બેસીને એક પગે કે પલાઠી વાળીને માળા જ કરવી છે. પણ એ કોળિયો ખીચડી હું પાંચેર ખીચડી ખાતો થઈ ગયો તોય મંદિરે નથી આવતો, વૈરાગ્ય ખલાસ થઈ ગયો. રોગાંતની જે પળ છે તો આ ચાર ચોટદાર પ્રસંગો છે એમાં જેને ચોટ લાગી ગઈ એ વૈરાગ્યથી ભરાઈ ગયા. અને દાખલા છે ઇતિહાસમાં, બાજંદે એક મોત જોયું અને સંસાર છોડી નીકળી ગયા, ભગવાન બુદ્ધે એક નનામી જોઈ અને નીકળી ગયા. એવા અનેક મહાપુરુષો છે એને ચોટ લાગી ગઈ છે, જેને શ્રીજી મહારાજ કહે છે જેને ચટકી લાગે અને પછી ઉતરે નહીં એ વૈરાગ્યનો હેતુ છે. એકવાર ચોટ દિલમાં ઊંડી લાગી જાય એટલે પૂરું થઈ જાય. પણ સમજીએ કે આપણે એવી ચોટ ન મેળવી શકીએ તો એક હવે ચિંતન કરવા જેવું છે કે આવા પળના પ્રસંગો જ્યારે જ્યારે આવે ત્યારે જે મનમાં વિચારો ઉદ્ભવે એ વિચારોને જ માનસિક પૂજાની જેમ ચિંતનમાં મૂકી દેવા, ભૂલી નહીં જવાના. કારણ કે આપણો એક સહજ સ્વભાવ છે, સંસારના જેટલા સુખ ભોગવ્યા છે એને આપણે ચિંતન આપી આપીને સજગ કરતા રહીએ છીએ. જેમ અગ્નિમાં ઘી હોમીને માણસ અગ્નિને પ્રજ્વલિત રાખે એમ ભોગ ભોગવ્યા છે એને આપણે યાદ કરી કરીને અગ્નિ આપીએ છીએ, ઈંધન આપીએ છીએ. પણ જે દુઃખની પળમાં વૈરાગ્યના બીજ આવ્યા છે એનું ચિંતન કરતા નથી. જો એ પળે જે વિચારો હતા એને પકડી રાખવામાં આવે અને એને એક જીવનનું ચિંતન બનાવી દેવામાં આવે તો સહજ છે, અને સાધુ પુરુષોનું કથન છે કે એવી જેને એક વિચારધારા દિલમાં આવી જાય છે તો એને સંસાર, મૃત્યુ, સંબંધો, સંસારનું સ્વરૂપ, કાળની ગતિ એ તમામનું નિરીક્ષણ કરવાની એનામાં ક્ષમતા આવી જાય છે. અને સંસારને સ્વરૂપને નિરખવાની જેનામાં તાકાત આવી ગઈ, એક દ્રષ્ટિ આવી ગઈ તો એ માણસ વૈરાગ્યથી ભરપૂર થઈ જાય છે. અને કારણ છે, સંસારનું સ્વરૂપ જો સમજી લેવામાં આવે તો વૈરાગ્ય અચૂકપણે પ્રાપ્ત થાય. પણ આપણે સંસારને જ ઓળખતા નથી. જેવી રીતે વિછી, સર્પ, ઝેર આ બધાને આપણે યથાર્થ ઓળખી લીધા છે, કોઈ દિવસ એના પ્રત્યે આપણે પ્રેમ ભાવ કે નજીક જવાનો આદર થતો નથી, એવો યથાર્થ જ્યારે સંસારના સ્વરૂપનું દર્શન થઈ જાય તો આપણે વૈરાગ્ય વગર રહી ન શકીએ. યથાર્થ દર્શન નથી. મુખથી બોલીએ છે, અમારે છે હરિભગત, જ્યારે ફોન કરો કે ફોન આવે ત્યારે પેલું વાક્ય એ બોલે કે બાપજી આ બધું રાખના પડીકા છે, પણ તો પટારામાં શું કામ મૂક્યા કરશ, રાખના છે બોલવાનું રાખમાં છે, અંદર ઉતારતો નથી. એક જો ચિંતન બનાવી દેવામાં આવે, સંસારને જો સમજી લેવામાં આવે. બહુ સરસ વાત છે, એક જણો એના બાળકો માટે એક સ્ટોલમાંથી એક રમકડું ખરીદી આવ્યો, બાળકોને ગમી ગયો એટલે આ માણસે લઈ આપ્યું પોતાના બાળકોને. આ એક દ્રષ્ટાંત યાદ રહી જાય ને તો પણ મને લાગે છે કે ચિંતન માટે બહુ જરૂરી થઈ જાય, બિલકુલ સાદું પણ બહુ ગુઢ અર્થવાળું. એ રમકડું બાળકને અપાયું. હવે રમકડું એવું હતું કે બધા ટુકડા ટુકડા હતું, એને ગોઠવી આપો વ્યવસ્થિત ત્યારે એમાંથી એક સુંદર મજાનું રમકડું થાય, જેને ગોઠવતા આવડે એમાંથી એક સરસ મજાનું રમકડું બનાવી શકે. આ બાળકો ઘેર લઈને રમકડું તો આવ્યા, એમણે એ રમકડાને ગોઠવવા માટે બાળકોએ બહુ મહેનત કરી, થાકી ગયા પણ ન ગોઠવી શક્યા, એ ટુકડા ટુકડા જ રહ્યા. એમણે એના બાપુજીને વાત કરી, બાપુજી આ તમે રમકડું અમને અપાયું પણ આ રમકડું છે કેવું, કે અમે થાકી ગયા, અમને બુદ્ધિ ચાલતી નથી, તમે જરા એને ગોઠવી આપો એટલે પછી એમને મજા પડે. તો એના બાપુ હતા એ લાગી પડ્યો, એનો બાપ રમકડાને ગોઠવવા માટે મંડી પડ્યો. અડધી રાત સુધી એના પિતાએ મહેનત કરી છતાં પણ એ રમકડું ગોઠવી ન શક્યો. ત્યારે એના પિતાને, બાળકના પિતાને એમ થયું કે હવે મારે સ્ટોર વાળાને ફોન કરવો પડશે. અને એ માણસે સ્ટોલ ઉપર ફોન કર્યો અને એમને કહ્યું કે ભાઈ, તમે ત્યાંથી જે મેં રમકડું લાવ્યા છીએ, જરા એ તો બતાવો કે આ કઈ રીતે મળે છે. બાળકો થાકી ગયા છે, બાળકો મને સુવા દેતા નથી, હું પણ થાકી ગયો છું, આ રમકડું ગોઠવાતું નથી, તમે મને બતાવો કે કઈ રીતે થોડું થોડું આમ કરીએ. પેલો કે હું વેચું છું પણ મેં ગોઠવું નથી ક્યારે. પણ પેલો કે પ્લીઝ, મેં આ 500 રૂપિયા ખરીદ્યા છે, ખર્ચ્યા છે, અને તું આટલું મારા ખાતર કરી આવે. બાળકો મને જંપ લેવા દેતા નથી. અડધી રાતે પેલા માણસને પણ ઇંતેજારી લાગી, સ્ટોલમાં એવું બીજું રમકડું હતું એને ગોઠવવા માંડી પડ્યો. સવાર સુધી જાગ્યો પણ ગોઠવી ન શક્યો. એને ખીજ ચડી કે કંપની વાળાને પકડવા દે. એ માણસે કંપની વાળાને સવારે ફોન કર્યો કે તમે આ રમકડા મોકલો છો, એને ગોઠવાય છે, એની કઈ પદ્ધતિ છે, એ તો ભલા માણસ બતાવતા જાઓ, હવે મને ગ્રાહકો ગળે પડ્યા છે. ત્યારે કંપની વાળાએ એમ કહ્યું કે એ ન ગોઠવાય એવી જ રીતે બનાવીએ છે, ગોઠવાશે જ નહીં. આ સંસારનું સ્વરૂપ છે, પરમાત્માએ સંસાર એવો બનાવ્યો છે, લાખ હું તમે મરી જાય એમાં ક્યારેય પણ વ્યવસ્થિત ગોઠવાવાનું નથી, ગોઠવાવાનું નથી, ગોઠવાવાનું નથી.
ભાઈને રાજી કરો તો બેન ઠવડાય, બેન ને રાજી કરો તો ભાઈ ઠવડાય. કેટલાના ઘરમાં આવું છે, બોલો, આંગળી કરો ઊંચી. આ બધા રમકડા સંસારના. દાદાને મનાવો તો દીકરો મરડાય, વહુને મનાવો તો સાસુ મરડાય.